એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આપણે સૌ જીવનમાં ક્યારેક ને ક્યારેક એવા સવાલનો સામનો કરીએ છીએ, ખરું ને?
હા, બિલકુલ. ખાસ કરીને જ્યારે કોઈ તૈયાર નિયમો ના હોય કે પછી કોઈ ઉપરવાળાનો ડર ના હોય ત્યારે.
હા, ત્યારે નૈતિક નિર્ણયો લેવા, એક અર્થપૂર્ણ જીવન જીવવું એ કેટલું અઘરું બની શકે છે, નહીં?
બિલકુલ. અને એટલે આ જ સવાલના મૂળમાં ઉતરીને એક ખૂબ જ ઊંડી અને કહી શકાય કે પડકારજનક ચર્ચા કરી છે 20મી સદીના એક મહત્વના ફ્રેન્ચ વિચારક સિમોન દ બોવારે.
સિમોન દ બોવાર, અને પુસ્તક છે ધી એથિક્સ ઓફ એમ્બિગ્યુઇટી.
હા, ગુજરાતીમાં કહીએ તો સંદિગ્ધતાની નૈતિકતા.
સંદિગ્ધતા, નામ જ એવું છે કે જવાબો સીધા સાદા નથી.
અને આજે જ્યારે દુનિયા આટલી ઝડપથી બદલાઈ રહી છે, મતલબ કેટલા બધા જુદા જુદા મંતવ્યો અથડાઈ રહ્યા છે,
બરાબર, ત્યાં આ પુસ્તક આપણને શું દિશા આપી શકે? શું સ્વતંત્રતા અને જવાબદારી એનો કોઈ મેળ છે, કે પછી સ્વતંત્રતા એટલે બસ મન ફાવે એમ જીવવું?
હા, આ બહુ અગત્યના સવાલો છે. અને ચાલો આજે આ જટિલ પણ રસપ્રદ વિષયમાં થોડું ઊંડા ઉતરીએ.
ચોક્કસ. તો શરૂઆત કરીએ લેખકથી જ, સિમોન દી બોબુઆર. એમના વિશે થોડું જણાવશો?
હા, સિમોન દી બોબુઆ, જેમનો સમયગાળો હતો 1908 થી 1986, એ માત્ર ફ્રાન્સના એક મોટા ફિલોસોફર નહોતા, પણ સાથે સાથે લેખિકા, સામાજિક સિદ્ધાંતકાર અને બહુ જ પ્રભાવશાળી નારીવાદી કાર્યકર પણ હતા. 20મી સદીના મુખ્ય બૌદ્ધિકોમાં એમનું નામ આવે.
અને એમનું નામ પોલ સાર્ત્ર સાથે પણ જોડાયેલું છે, ખરું ને? બીજા મોટા અસ્તિત્વવાદી વિચારક.
હા, સોર્બોન યુનિવર્સિટીમાં ભણતી વખતે એમની મુલાકાત થઈ અને પછી લાંબો સમય એમની વચ્ચે બૌદ્ધિક અને અંગત ભાગીદારી રહી.
પણ બોબવારની પોતાની એક આગવી ઓળખ હતી, ખાસ કરીને એમનું પુસ્તક ધ સેકન્ડ સેક્સ.
ચોક્કસ. એ તો નારીવાદના બીજા તબક્કાનો પાયાનો ગ્રંથ ગણાય છે. પણ આજે આપણે જે પુસ્તકની વાત કરી રહ્યા છીએ, ધ એથિક્સ ઓફ એમ્બિગ્યુટી, એ લખવા માટે એમની યોગ્યતા શું હતી?
હા, એ જાણવું રસપ્રદ રહેશે.
જો, એક તો સાર્ત્ર સાથેના સહયોગને કારણે અસ્તિત્વવાદની એમની સમજ બહુ ઊંડી હતી, અને સાર્ત્રના કામમાં જે નૈતિક માળખાની થોડી ઉણપ લાગતી હતી એને બોવારે સીધી રીતે સંબોધી.
એટલે એમણે માત્ર થિયોરી પર વાત નથી કરી?
ના, જરાય નહીં. એમણે જીવનના કઠોર અનુભવો જોયા હતા. બીજું વિશ્વયુદ્ધ, નાઝીઓના કબજા હેઠળનું ફ્રાન્સ, યુદ્ધ પછીના બૌદ્ધિક વાદવિવાદો.
હા, એ સમય જેવો હતો.
અને એમણે શૂન્યવાદ અને જે કટ્ટર વિચારધારાઓ હતી, જેમ કે ફાંસીવાદ, સ્ટાલિનવાદ, એના ભયંકર પરિણામો નજરે જોયા હતા. એમને ખબર હતી કે આવી વિચારધારાઓ વ્યક્તિની સ્વતંત્રતાનું શું હશ્ર કરે છે.
એટલે એમની નૈતિકતાની વાત કોઈ હવામાંથી નથી આવી, એ નક્કર અનુભવોમાંથી જન્મેલી છે. દમન, હિંસા, અર્થની શોધ, આ બધી વાસ્તવિક સમસ્યાઓનો જવાબ શોધવાનો પ્રયાસ છે.
બરાબર. એમની ફિલોસોફીમાં તમને દાર્શનિક વિશ્લેષણ અને રાજકીય સામાજિક વાસ્તવિકતા આ બંનેનું મિશ્રણ જોવા મળે, એટલે જ એમના વિચારો આજે પણ એટલા પ્રસ્તુત લાગે છે.
ચોક્કસ. તો હવે પુસ્તક પર આવીએ, ધી એથિક્સ ઓફ એમ્બિગ્યુઇટી. એનો મુખ્ય સૂર શું છે? બહુવાર કહેવા શું માંગે છે આ પુસ્તકમાં?
મૂળભૂત દલીલ એમની એ છે કે ભલે આપણે નાસ્તિક અસ્તિત્વવાદને માનીએ, મતલબ કે કોઈ ઈશ્વર કે પૂર્વ નિર્ધારિત નિયમો નથી, તો પણ એક નૈતિક ફિલોસોફી ઊભી કરવી શક્ય છે.
અને એનો આધાર શું?
એનો આધાર છે આપણી સ્વતંત્રતા. પણ કઈ સ્વતંત્રતા? જે માનવ અસ્તિત્વની મૂળભૂત સંદિગ્ધતામાંથી જન્મે છે. બુવાર કહે છે કે આ સ્વતંત્રતા કોઈ શ્રાપ નથી જે આપણને શૂન્યવાદ તરફ લઈ જાય.
તો પછી શું છે?
એ જ તો બધા મૂલ્યોનો સ્ત્રોત છે, અને નૈતિક જવાબદારીનો પાયો પણ એ જ છે.
એટલે મુખ્ય પ્રશ્ન એ થયો કે જો કોઈ રેડીમેડ નૈતિક નિયમો નથી, તો પછી આપણે અર્થપૂર્ણ અને નૈતિક જીવન જીવીએ કઈ રીતે?
અને બુવારનો જવાબ ટૂંકમાં એ છે કે સાચી નૈતિકતા આપણી સ્વતંત્રતાને સ્વીકારવામાં રહેલી છે. પણ માત્ર પોતાની નહીં,
બીજાની પણ.
હા,
પોતાની અને બીજા બધાની સ્વતંત્રતાને ચાહવામાં, એને શક્ય બનાવવામાં, કારણ કે આપણી સ્વતંત્રતા બીજાઓની સ્વતંત્રતા સાથે જોડાયેલી છે. આ બહુ મહત્વનો મુદ્દો છે એમના પુસ્તકનો.
આ પુસ્તકની આખી વૈચારિક યાત્રા કેવી છે? ક્યાંથી શરૂ થાય છે, ક્યાં જાય છે?
શરૂઆત થાય છે પેલી માનવ સ્થિતિની મૂળભૂત સંદિગ્ધતાથી, કે આપણે એક જ સમયે ચેતના પણ છીએ અને શરીર પણ.
પેલું ટ્રાન્સેન્ડન્સ અને ઇમિનન્સ કહ્યું એ.
બરાબર. ચેતના એટલે ટ્રાન્સેન્ડન્સ, જે આપણને પરિસ્થિતિથી ઉપર ઉઠાવે, કલ્પના કરવા દે, ભવિષ્ય તરફ દોરી જાય. અને શરીર એટલે ઇમિનન્સ, આપણી ભૌતિકતા, આપણી મર્યાદાઓ, આપણી પરિસ્થિતિ.
અને આપણે આ બંનેની વચ્ચે છીએ, વ્યક્તિ પણ છીએ અને સમાજનો ભાગ પણ છીએ.
હા, આ તણાવ અનિવાર્ય છે. પુસ્તકનો મધ્ય ભાગ પછી એ ચર્ચા કરે છે કે લોકો કેવી રીતે આ સ્વતંત્રતાની જવાબદારીથી ભાગે છે, જેને એ બેડ ફેથ એટલે કે અપ્રામાણિકતા કહે છે.
એના પ્રકારો પણ છે ને? હા, એના જુદા જુદા પ્રકારોનું વિશ્લેષણ છે, જેમ કે ઉપમાનવ, ગંભીર માણસ, શૂન્યવાદી, સાહસિક. એના પર આપણે પછી થોડી વિગતે વાત કરીશું.
અને અંતે
અંતે એક સકારાત્મક દ્રષ્ટિ આવે છે કે એક પ્રામાણિક નૈતિક જીવન કેવું હોઈ શકે. એવું જીવન જે પોતાની સ્વતંત્રતાને વ્યક્ત કરે અને બીજાની સ્વતંત્રતાને પણ સક્રિયપણે સક્ષમ બનાવે.
એટલે આ પુસ્તક ખાલી ફિલોસોફી નથી, પણ વાસ્તવિક જીવનના નૈતિક દ્વિધાનો સાથે પણ જોડાયેલું છે. પસંદગી, મૂલ્યો, સમાજ, હિંસા, દમન,
બધું જ. તે નિયમોનો કોઈ સેટ નથી આપતું, પણ નૈતિક નિર્ણય લેવાની જે જટિલ અને હા સંદિગ્ધ વાસ્તવિકતા છે, એમાં માર્ગદર્શન આપતું એક માળખું જરૂર પૂરું પાડે છે.
ચાલો તો થોડું ઊંડાણમાં જઈએ. પુસ્તકની શરૂઆત કેવી રીતે થાય છે?
પુસ્તકની શરૂઆત એક પ્રસ્તાવનાથી થાય છે. એમાં બુબુવાર પેલી સામાન્ય ધારણાને પડકારે છે કે અસ્તિત્વવાદ એટલે ગંભીર અને અનૈતિક ફિલોસોફી.
હા, ઘણા એવું માને છે કે જો ભગવાન નથી તો બધું જ ચાલે.
બોવર કહે છે કે સ્વતંત્રતા સાથે ચિંતા તો આવે જ છે, એ સાચું, પણ આ જ સ્વતંત્રતા માનવ ગૌરવનો સ્ત્રોત છે અને સાચી નૈતિકતા માટે એ જરૂરી શરત છે. એમનું ધ્યેય એ બતાવવાનો છે કે અસ્તિત્વવાદી નૈતિકતા શક્ય છે, એટલું જ નહીં જરૂરી પણ છે.
પછી આવે છે પહેલો ભાગ, સંદિગ્ધતા અને સ્વતંત્રતા વિશે.
હા, અહીં તે માનવ સ્થિતિની વાત કરે છે કે આપણે કોઈ પથ્થર કે વૃક્ષ જેવા નથી, આપણું કોઈ નિશ્ચિત સાર નથી.
મતલબ
કે આપણે કોણ છીએ એ આપણા કર્મો, આપણી પસંદગીઓ, આપણા પ્રોજેક્ટ્સ દ્વારા નક્કી થાય છે. આપણે જન્મ સમયે કંઈ નથી હોતા, આપણે જે કરીએ છીએ તેનાથી બનીએ છીએ.
અસ્તિત્વ સાર કરતા પહેલા આવે છે, એ અસ્તિત્વવાદનો મૂળભૂત સિદ્ધાંત.
બરાબર. અને પછી આવે છે પેલી સંદિગ્ધતાની વાત. વિષય, સબ્જેક્ટ અને વસ્તુ, ઓબ્જેક્ટ વચ્ચેનો તણાવ, ચેતના ટ્રાન્સેન્ડન્સ અને શરીર ઇમિનન્સ વચ્ચેનો તણાવ, આમાંથી છટકી શકાય નહીં.
અને આ સ્વતંત્રતા અને મૂલ્ય નિર્માણ એ કેવી રીતે જોડાયેલું છે?
કારણ કે કોઈ પૂર્વ નિર્ધારિત મૂલ્યો નથી, એટલે આપણે જ આપણી સ્વતંત્ર પસંદગીથી દુનિયામાં મૂલ્ય લાવીએ છીએ. કોઈ વસ્તુ સારી કે ખરાબ એટલે બને છે કારણ કે આપણે એક મુક્ત ચેતના તરીકે તેને પસંદ કરીએ છીએ.
એટલે જ બોવર કહે છે કે નૈતિક બનવાની ઈચ્છા અને સ્વતંત્ર બનવાની ઈચ્છા એક જ નિર્ણય છે.
બરાબર. પણ આ રસ્તો સહેલો નથી, એમાં નિષ્ફળતાનું, જોખમનું તત્વ હંમેશા રહેલું છે.
આ સમજાયું. હવે પેલો બીજો ભાગ, જ્યાં લોકો સ્વતંત્રતાથી ભાગે છે, પેલી બેડ ફેથની વાત, એના પ્રકારો ક્યાં ક્યાં છે?
સૌથી પહેલું છે ઉપમાનવ, સબમેન. આ એ લોકો છે જે સાવ ઉદાસીન છે, કોઈ પસંદગી જ નથી કરતા, જાણે કોઈ જવાબદારી નથી લેતા,
બસ જેમ ચાલે છે એમ ચાલવા દે છે.
હા, જાણે બાહ્ય શક્તિઓ એમને જ્યાં લઈ જાય ત્યાં જતા રહે, પોતાને એક વસ્તુ, એક સાધન બનવા દે છે. જીવનમાં કોઈ પ્રોજેક્ટ નથી, કોઈ અર્થ નથી.
આવા લોકો ખરેખર હોય છે?
બહુવરે માને છે કે ઘણા લોકો જીવનના મોટાભાગના સમયે આ સ્થિતિમાં હોય છે. પછી આવે છે ગંભીર માણસ, સિરિયસ મેન.
આને તમે સૌથી ખતરનાક કહ્યો હતો, કેમ?
કારણ કે આ વ્યક્તિ પોતાની સ્વતંત્રતાનો બોજ ઉતારી નાખવા માટે કોઈ બાહ્ય વસ્તુને સર્વોપરી માની લે છે. કોઈ ધર્મ, કોઈ વિચારધારા, રાષ્ટ્ર, પાર્ટી, નેતા કે પછી પોતાની કારકિર્દી પણ હોઈ શકે.
અને એ વસ્તુને એ નિરપેક્ષ, સ્વાભાવિક મૂલ્ય આપે છે, જાણે એના વગર દુનિયા ચાલી જ ન શકે.
બરાબર. અને પોતે એ મહાન હેતુનું સાધન માત્ર બની જાય છે, પોતાની સ્વતંત્રતા એ હેતુને સમર્પિત કરી દે છે.
આ જોખમ શું?
જોખમ એ કે જ્યારે તમે કોઈ બાહ્ય વસ્તુને આટલું મહત્વ આપો ત્યારે તમે એના માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાઓ છો, બીજાની સ્વતંત્રતા કચડવા પણ. આ જ કટ્ટરતા અને જુલુમ તરફ દોરી જાય છે, બોવારના મનમાં નાઝી અધિકારી કે સ્ટાલિનવાદી કમ્યુનિસ્ટ જેવા ઉદાહરણો હતા.
પણ પ્રતિબદ્ધતા તો જરૂરી છે ને, કોઈ સારા હેતુ માટે ગંભીર હોવું એમાં ખોટું શું?
ફરી એ જ વાત, બોવાર પ્રતિબદ્ધતાની વિરુદ્ધ નથી, પણ ગંભીર માણસ એ છે જે ભૂલી જાય છે કે એણે પોતે જ એ હેતુને પસંદ કર્યો છે. એ હેતુમાં પોતાનું કોઈ અંતર્ગત નિરપેક્ષ મૂલ્ય નથી. મૂલ્ય આપનારી તો આપણી સ્વતંત્ર પસંદગી છે. આ ભૂલી જવાથી જોખમ ઊભું થાય છે.
સમજાયું. એટલે હેતુ ગમે તેટલો સારો હોય, પણ જો એ આપણી વિવેક બુદ્ધિ અને સ્વતંત્રતાને ખાઈ જાય તો એ ગંભીર માણસની સ્થિતિ છે. પછી કોણ આવે?
પછી છે શૂન્યવાદી, નિહિલિસ્ટ. આ ઘણીવાર પેલો ગંભીર માણસ જ હોય છે જેનો ભ્રમ ભાંગી ગયો હોય.
મતલબ?
એ સમજી જાય છે કે જે મૂલ્યોને તે સર્વોપરી માનતો હતો એ તો પોખળ હતા, પણ એની પ્રતિક્રિયા નકારાત્મક હોય છે. એ વિચારે છે કે જો કોઈ મૂલ્ય નિરપેક્ષ નથી તો પછી કશું જ મૂલ્યવાન નથી, બધું જ નકામું છે.
અને એટલે કદાચ વિનાશ તરફ વળે.
હા, એના માટે વિનાશ જ એકમાત્ર પ્રામાણિક કાર્ય બની રહે છે. પછી આવે છે સાહસિક.
આ થોડો અલગ લાગે છે.
હા, આ વ્યક્તિ પોતાની સ્વતંત્રતા અને પોતાના પ્રોજેક્ટ્સને પૂરા આનંદથી અપનાવે છે. એ ક્રિયા, વિજય, શક્તિ શોધે છે.
તો એમાં શું વાંધો છે?
વાંધો એ છે કે આ એક પ્રકારનો નૈતિક અહંકાર છે. તે બીજા લોકો પર પોતાના કાર્યોની શું અસર પડે છે તેની પરવા નથી કરતો. બીજા લોકો એના માટે કાં તો સાધન હોય છે કાં તો અવરોધ. એ પોતાની સ્વતંત્રતા તો સ્થાપે છે, પણ બીજાની સ્વતંત્રતાનો આદર નથી કરતો.
એટલે એ પણ અધૂરું છે.
અને છેલ્લે છે જુસ્સાદાર માણસ, પેશનેટ નાન. આ સાહસિક જેવો જ છે, પણ એની બધી ઊર્જા કોઈ એક જ વસ્તુ પર કેન્દ્રિત હોય છે. કોઈ વ્યક્તિ હોઈ શકે, કોઈ કલાકૃતિ હોઈ શકે,
અને એ વસ્તુને તે નિરપેક્ષ મૂલ્ય આપી દે છે.
હા, અને જો એ વસ્તુ કોઈ બીજી વ્યક્તિ હોય તો તે એ વ્યક્તિની સ્વતંત્રતાનો પણ ઇનકાર કરી શકે છે, એને પોતાની મિલકત ગણવા માંડે છે.
બાપરે, આ બધા તો સ્વતંત્રતાથી ભાગવાના કે એને ખોટી રીતે વાપરવાના રસ્તા થયા. તો આ બેડ ફેઇથમાંથી બહાર નીકળીને સાચી નૈતિકતા ક્યાં છે? પુસ્તકનો ત્રીજો ભાગ આના પર છે.
બરાબર, ત્રીજો ભાગ છે સંદિગ્ધતાનો સકારાત્મક પાસું. અહીં બોવાર સાચી નૈતિક ક્રિયા કેવી હોય એની રૂપરેખા આપે છે.
એમાં શું આવે છે?
એક ઉદાહરણ તે કલાકારનું આપે છે. કલાકાર શું કરે છે? એ એક નવી કૃતિનું સર્જન કરે છે પોતાના વિઝન પ્રમાણે, પણ પછી એ કૃતિને દુનિયા સમક્ષ, બીજા લોકો, દર્શકો, વાચકોની સ્વતંત્રતા સમક્ષ મૂકે છે અર્થઘટન માટે.
એ પોતાની કૃતિ પર સંપૂર્ણ નિયંત્રણ નથી રાખતો.
ના, એ બીજાની સ્વતંત્રતાને અવકાશ આપે છે. બહુવાર કહે છે કે આ નૈતિક ક્રિયાનું એક મોડેલ છે. આપણે પણ આપણા કાર્યો દ્વારા દુનિયામાં કંઈક નવું ઉમેરીએ છીએ, પણ એનો અંતિમ અર્થ બીજાની સ્વતંત્રતા સાથેના સંવાદમાં જ નક્કી થાય છે.
અને પછી પેલો મુખ્ય નૈતિક સિદ્ધાંત આવે છે.
હા, સ્વતંત્રતા અને મુક્તિ વિશે. પોતાને મુક્ત કરવાની ઈચ્છા રાખવી એ બીજાને મુક્ત કરવાની ઈચ્છા રાખવી છે. આ વાક્ય આ પુસ્તકનો હાર્દ છે.
મારી સ્વતંત્રતા બીજાની સ્વતંત્રતા સાથે જોડાયેલી છે. જો બીજા લોકો દબાયેલા હોય, ગુલામ હોય, તો હું સાચી રીતે મુક્ત નથી.
બરાબર, કારણ કે આપણી સ્વતંત્રતાનો અમલ આ દુનિયામાં જ બીજા લોકો સાથે જ થાય છે. જો હું કોઈનું દમન કરું અથવા દમન થતું જોઈને ચૂપ રહું, તો હું મારી પોતાની સ્વતંત્રતાના પાયા પર જ હુમલો કરી રહ્યો છું.
એટલે જ્યાં પણ દમન છે, ગરીબી, જુલમ, જાતિવાદ, લિંગભેદ, સરમુક્તિ આરશાહી, એની સામે લડવું એ નૈતિક ફરજ બની જાય છે.
એકદમ, બહુવાર માટે, મુક્તિ માટે કામ કરવું એ નૈતિક જીવનનો અભિન્ન ભાગ છે. આપણે માત્ર વ્યક્તિગત રીતે સારા બનવાનું નથી, પણ જગતને વધુ મુક્ત બનાવવાનું છે.
પણ આમાં પેલી જટિલતાઓ તો આવે જ ને, ક્રિયાના વિરોધાભાસ, હિંસાનો પ્રશ્ન.
હા, બોવારે સ્વીકારે છે. તે કહે છે કે વાસ્તવિક દુનિયામાં નૈતિક નિર્ણયો ક્યારે સરળ બ્લેક એન્ડ વ્હાઇટ નથી હોતા. કોઈ રેડીમેડ નૈતિક સંહિતા કામ નથી આવતી.
હિંસા વિશે શું કહે છે?
તે કહે છે કે હિંસા હંમેશા એક નિષ્ફળતા છે, પણ ક્યારેક જુલુમનો સામનો કરવા માટે બીજી બધી શક્યતાઓ ખતમ થઈ જાય ત્યારે એક દુઃખદ આવશ્યકતા બની શકે છે, પણ એને ક્યારેય ગ્લોરિફાય ન કરવી જોઈએ.
એટલે નૈતિક વ્યક્તિ સતત મૂલ્યાંકન કરતો રહે, સંદિગ્ધતા સ્વીકારે અને પોતાની પસંદગીની જવાબદારી લે. લક્ષ્ય હંમેશા સ્વતંત્રતા વધારવાનું અને દમન ઘટાડવાનું હોવું જોઈએ.
તત્ચાલતો સંઘર્ષ છે, એક બનવાની પ્રક્રિયા છે. એના માટે હિંમત જોઈએ, સ્પષ્ટતા જોઈએ અને બીજા મનુષ્યો સાથે એકતાની ભાવના જોઈએ.
વાહ, આ તો બહુ ઊંડી અને પ્રેરણાદાયક વાત છે. તો આ આખી ચર્ચામાંથી આપણે શ્રોતાનો માટે કયા મુખ્ય વિચારો કે સંદેશા તારવી શકીએ?
મને લાગે છે પહેલો અને સૌથી મૂળભૂત વિચાર તો એ જ છે, જીવનની અને માનવ અસ્તિત્વની સંદિગ્ધતાનો સ્વીકાર. બધું નિશ્ચિત નથી અને એમાં જ શક્યતાઓ રહેલી છે.
હા, અને આ સ્વીકાર આપણને કદાચ વધુ નમ્ર અને ઓછા જજમેન્ટલ બનાવે. આપણે ગુજરાતમાં, ભારતમાં જીવનની કેટલી બધી અનિશ્ચિતતાઓ વચ્ચે જીવીએ છીએ ને, આ વિચાર કદાચ એમાં મદદરૂપ થાય.
ચોક્કસ. બીજો મુદ્દો, સ્વતંત્રતા જ બધા મૂલ્યોનો સ્ત્રોત છે. કોઈ ઉપરથી લાદેલો હેતુ નથી. આપણે જ આપણી પસંદગીઓથી મૂલ્ય બનાવીએ છીએ.
આનો અર્થ એ થયો કે આપણે આપણી પસંદગીઓ માટે જવાબદાર છીએ. સમાજ શું કહેશે, પરંપરા શું છે, એના કરતાં વધુ મહત્વનું એ છે કે હું શું મૂલ્યવાન ગણું છું અને કેમ. આ વિચાર વ્યક્તિગત સ્તરે બહુ જ શક્તિશાળી છે.
ત્રીજો મુદ્દો, પેલી ગંભીરતાનો અસ્વીકાર. એટલે કે કોઈ વિચારધારા, કોઈ નેતા, કોઈ હેતુ પાછળ આંધળો વિશ્વાસ મૂકી દેવાના જોખમથી સાવધ રહેવું.
હા, આજના સમયમાં આ બહુ જ પ્રસ્તુત છે. ચારે બાજુ આપણે જોઈએ છીએ કે કેવી રીતે લોકો કોઈ એક વિચાર કે ગ્રુપ સાથે એટલા જોડાઈ જાય છે કે પોતાની વિવેક બુદ્ધિ જ ખોઈ બેસે છે, અને એમાંથી પછી દમન અને સંઘર્ષ જન્મે છે.
ચોથો અને મારા મતે ખૂબ જ મહત્વનો મુદ્દો, આંતરવિષયક નૈતિકતા. એટલે કે મારી સ્વતંત્રતા તમારી સ્વતંત્રતા વગર અધૂરી છે.
હું સાચી રીતે મુક્ત ક્યારે જ હોઈ શકું જ્યારે બીજા પણ મુક્ત હોય. આ વિચાર સીધો સામાજિક ન્યાય સાથે જોડાય છે. આપણા સમાજમાં જે અસમાનતાઓ છે, ભેદભાવ છે,
જાતિના આધારે, ધર્મના આધારે, લિંગના આધારે, આ બધા સામે અવાજ ઉઠાવવો એ માત્ર બીજા માટે નહીં પણ આપણી પોતાની સ્વતંત્રતા માટે પણ જરૂરી છે.
અને પાંચમો મુદ્દો, જે આ બધામાંથી નીકળે છે, મુક્તિની નૈતિક અનિવાર્યતા. એટલે કે દમન સામે લડવાની અને બધા માટે સ્વતંત્રતા સ્થાપિત કરવા માટે કામ કરવાની ફરજ.
આ એક નાગરિક તરીકેની આપણી જવાબદારી પર ભાર મૂકે છે. ચૂપ રહેવું કે ઉદાસીન રહેવું એ પણ એક પ્રકારની પસંદગી છે અને એના પણ નૈતિક પરિણામો છે.
આ પુસ્તકમાં ઘણા યાદગાર વાક્યો પણ છે. કેટલાક મુખ્ય વિચારો ટૂંકમાં કહી શકાય એવા?
ચોક્કસ. પેલું તો આપણે ઘણીવાર કહ્યું, નૈતિક બનવાની ઈચ્છા અને સ્વતંત્ર બનવાની ઈચ્છા એક જ નિર્ણય છે.
હા, એટલે નૈતિકતા એટલે નિયમોનું પાલન નહીં પણ સ્વતંત્રતાનો સભાન સ્વીકાર.
બીજું, અસ્તિત્વ સંદિગ્ધ છે એમ કેવું, એટલે તેનો અર્થ ક્યારેય નિશ્ચિત નથી, તેને સતત જીતવો પડે છે.
આ પણ બહુ ગમ્યું. અર્થ રેડીમેડ નથી મળતો, એ આપણે બનાવવો પડે છે રોજ આપણી ક્રિયાઓથી.
અને પેલો એક વિચાર છે ને સંબંધો વિશે, જ્યાં સુધી વ્યક્તિ પ્રેમ, મિત્રતા, રોષ, કરુણા દ્વારા બીજાના જીવનને મૂલ્ય આપે છે ત્યાં સુધી તેના પોતાના જીવનનું મૂલ્ય છે.
વાહ, આપણું મૂલ્ય એકલતામાં નથી પણ બીજા સાથેના જોડાણમાં, એમની ચિંતા કરવામાં છે.
અને એક દમન વિશે, દમન કરતા પોતાને માલિક છે તેમ મનાવી શકતો નથી, તે જગતમાં માણસો વચ્ચે એક માણસ છે.
એટલે દમન કરનાર પોતે પણ માનવીય સંબંધોની હૂંફ અને સ્વીકૃતિ ગુમાવે છે, એ પોતાની જ માનવતાને નુકસાન પહોંચાડે છે.
બરાબર, દમન આખરે આત્મવિનાશક છે.
તો આ બધા ગહન વિચારો થયા, પણ આપણે રોજિંદા જીવનમાં, વ્યવહારમાં આને કેવી રીતે ઉતારી શકીએ, કોઈ નાની નાની રીતે?
મને લાગે છે સૌથી પહેલું પગલું તો એ છે કે આપણી પસંદગીઓ માટે જવાબદારી લેવાનું શરૂ કરવું. બધા કરે છે એટલે હું કરું છું, અથવા આમ જ ચાલતું આવ્યું છે, એનાથી આગળ વધીને વિચારવું,
હું આ શા માટે કરું છું, મારા માટે આનું શું મૂલ્ય છે, હું આ કરીને કેવો વ્યક્તિ બની રહી છું, આવા સવાલો પૂછવા.
હા, પેલી ઉપમાનવ જેવી ઉદાસીનતા અને ગંભીર માણસ જેવી આંધળી પરંપરા કે વિચારધારાને અનુસરવાનું ટાળવું, ભલે નાની બાબત હોય પણ સભાન પસંદગી કરવી.
વ્યાવસાયિક જીવનમાં પણ આ લાગુ પડે ને?
ચોક્કસ. આપણે જે કામ કરીએ છીએ, જે સંસ્થામાં છીએ, ત્યાં આપણી શું અસર છે? શું આપણે માત્ર નફા પાછળ કે ટાર્ગેટ પાછળ દોડીએ છીએ, કે પછી ત્યાં કામ કરતા લોકોની સ્વતંત્રતા, એમની ગરિમા, એમની સુખાકારીનો પણ વિચાર કરીએ છીએ?
લોકોને મશીનના પાર્ટ્સ નહીં પણ મુક્ત વ્યક્તિ તરીકે ગણવા, એમના વિચારો, એમની પહેલને અવકાશ આપવો.
અને સામાજિક અને રાજકીય સ્તરે
ત્યાં તો આ વિચારો સીધા જ લાગુ પડે. સામાજિક ન્યાય માટે જે પણ કામ થાય છે એનો આ દાર્શનિક આધાર બની શકે. આપણે જે અન્યાય જોઈએ છીએ, જાતિવાદ, લિંગભેદ, ગરીબી, ભ્રષ્ટાચાર, એની સામે બોલવું, સક્રિય થવું.
અને એ પણ યાદ રાખવું કે કોઈ પણ આંદોલન કે સંગઠનમાં પણ પેલી ગંભીરતાનું જોખમ રહેલું છે. હેતુ સારો હોય પણ જો એ લોકોની સ્વતંત્રતા અને ટીકાત્મક વિચારને દબાવવા માંડે તો સાવધાન થઈ જવું.
ધ્યેય હંમેશા લોકો માટે નક્કર સ્વતંત્રતાનો વિસ્તાર હોવો જોઈએ, કોઈ કઠોર વિચારધારા નહીં.
અને છેલ્લે, આજના જમાનામાં જે ધ્રુવીકરણ છે, જે અનિશ્ચિતતા છે, ત્યાં આ સંદિગ્ધતાને સ્વીકારવાની વાત બહુ મહત્વની છે.
હા, જે લોકો બહુ જ સરળ નિરપેક્ષ જવાબો આપતા હોય એમનાથી થોડું સાવચેત રહેવું, કારણ કે જીવન એટલું સરળ નથી.
બૌદ્ધિક નમ્રતા રાખવી આપણને બધું નથી ખબર, પણ તેમ છતાં ખોટી ખાતરીના આશ્વાસન વગર આપણા શ્રેષ્ઠ વિવેક મુજબ દૃઢ વિશ્વાસથી કાર્ય કરવું.
ખરેખર આ પુસ્તક આપણને તૈયાર જવાબો નથી આપતું, પણ વિચારવાની, જીવવાની એક નવી દિશા જરૂર બતાવે છે. મને વ્યક્તિગત રીતે એ વાત ખૂબ જ સ્પર્શી ગઈ કે સ્વતંત્રતા એ માત્ર હક નથી, પણ એક સતત નિભાવવી પડતી જવાબદારી છે, પોતાના પ્રત્યે અને બીજા સૌ પ્રત્યે.
અને મને એ વિચાર ખૂબ ગમ્યો કે નૈતિકતાનો આધાર કોઈ બાહ્ય સત્તાનો ભય કે સ્વર્ગની લાલચ નહીં, પણ આપણી પોતાની સ્વતંત્રતાની કદર અને બીજાની સ્વતંત્રતા માટેનો આદર હોઈ શકે છે. આ એક વધુ ગૌરવપૂર્ણ અને કહી શકાય કે માનવીય અભિગમ છે, ભલે પડકારજનક હોય પણ વધુ આશાસ્પદ છે.
તો આજની આ ઊંડી ચર્ચાનો સાર એ જ કે જીવન સંદિગ્ધ છે, એની અનિશ્ચિતતાઓ છે, પણ એ અર્થહીન નથી. આપણી સ્વતંત્રતા જ આપણને અર્થ રચવાની અને નૈતિક જીવન જીવવાની તક અને જવાબદારી આપે છે.
અરે, એ સ્વતંત્રતા ત્યારે જ સાચી અને સાર્થક બને છે જ્યારે તે બીજાઓની સ્વતંત્રતા સાથે જોડાય છે, એને વિસ્તારવાનો પ્રયત્ન કરે છે. નૈતિક જીવન એ સતત જાગૃતિ, પસંદગી, જવાબદારી અને ક્યારેક સંઘર્ષની યાત્રા છે.
સરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકતરા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.